એકત્ર જ્ઞાનગોષ્ઠિ. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા ગ્રંથની ઊંડી સફરે નીકળવાના છીએ જે લખાયો હતો લગભગ ક્યારે 2500 વર્ષ પહેલાં, પણ જેની વાતો આજે પણ એટલી જ ધારદાર અને પ્રસ્તુત લાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ સંત ઝૂની ક્લાસિક કૃતિ યુદ્ધ કળા, એટલે કે ધી આર્ટ ઓફ વોર વિશે.
હા, બરાબર. અને આ પુસ્તકની મતલબ અનોખી વાત એ છે કે ભલે એનું નામ યુદ્ધ કળા હોય, પણ એ ફક્ત સૈનિકો કે સેનાપતિઓ માટે નથી. એવું નથી, એના સિદ્ધાંતો તો ખબર છે વ્યવસાય, રમતગમત, વાટાઘાટો અને જિંદગીના કોઈ પણ એવા ક્ષેત્રમાં જ્યાં સ્પર્ધા હોય કે સંઘર્ષ હોય ત્યાં કામ લાગે છે, માર્ગદર્શન આપે છે. મૂળભૂત રીતે તે સંઘર્ષને સમજવાની અને ઓછામાં ઓછું નુકસાન વેઠીને આપણા લક્ષ્યો સિદ્ધ કરવાની કળા શીખવે છે.
તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ જાણવું પડે ને કે જેના વિચારો આટલા વર્ષો ટકી રહ્યા છે એ સંત શું હતા, કોણ, શું જાણીએ છીએ આપણે એમના વિશે, કંઈક નક્કર માહિતી છે?
સંતસુ, જેમને કેટલાક ઇતિહાસકારો સનવુ તરીકે પણ ઓળખે છે, તેઓ પ્રાચીન ચીનના એ સમયગાળામાં થઈ ગયા. પહેલો ઇસ્ટર્ન ઝોકાળ, ખાસ કરીને સ્પ્રિંગ અને ઓટમ પીરિયડ, લગભગ 771-476 BC. એ સમયે ચીન અનેક નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું અને એમની વચ્ચે સતત યુદ્ધો ચાલતા રહેતા. એમને એક મહાન સેનાપતિ, રણનીતિકાર અને હા, દાર્શનિક પણ માનવામાં આવે છે. જોકે એમના અસ્તિત્વ વિશે થોડી રહસ્યમયતા પણ છે. કેટલાક વિદ્વાનો માને છે કે તેઓ એક વાસ્તવિક વ્યક્તિ હતા, જ્યારે કેટલાકનું માનવું છે કે સંતસુ કદાચ એક ઉપનામ છે. અને આ પુસ્તક તો એ યુગના અનેક વ્યૂહરચનાકારોના જ્ઞાનનું સંકલન છે.
ભલે ગમે તે હોય એક વ્યક્તિ કે સમૂહ, પણ એમના વિચારોમાં એવું તો શું ખાસ છે કે આજે પણ લોકો એનો અભ્યાસ કરે છે, એનું કારણ શું?
એમના દૃષ્ટિકોણોની વિશિષ્ટતા એ છે કે માત્ર થિયરી નથી, સૈદ્ધાંતિક નથી, પણ યુદ્ધભૂમિના કઠોર અનુભવોમાંથી નિપજેલું જ્ઞાન છે. એ સમય જ એવો હતો સતત સંઘર્ષનો, એટલે ટકી રહેવા માટે ચાતુર્ય અને બુદ્ધિ એ તો અનિવાર્ય હતા. બીજું, એમની વિચારસરણી પર પૂર્વીય દર્શન, ખાસ કરીને તાઓવાદનો પ્રભાવ દેખાય છે, જે સંવાદિતા, પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા પર ભાર મૂકે છે.
એટલે પશ્ચિમી વિચારસરણી કરતાં અલગ?
હા, બિલકુલ. પશ્ચિમી યુદ્ધનીતિ ઘણીવાર સીધા ટકરાવ અને શક્તિ પ્રદર્શન પર વધુ ધ્યાન આપે છે, જળ તાકાત પર. પણ સંતસુ સૂક્ષ્મતા, મનોવૈજ્ઞાનિક દાવપેચ અને ઓછામાં ઓછા બળના ઉપયોગથી મહત્તમ પરિણામ મેળવવાની વાત કરે છે.
એમનો અભિગમ અત્યંત તર્કસંગત અને વ્યવહારુ છે.
રસપ્રદ. તો આ પુસ્તકનો મૂળ મંત્ર શું છે, આમ જો એક લીટીમાં કહેવું હોય તો?
એક લીટીમાં?
મૂળ મંત્ર ક્રાંતિકારી છે. સર્વોચ્ચ શ્રેષ્ઠતા લડ્યા વિના દુશ્મનનો પ્રતિકાર તોડવામાં રહેલી છે.
લડ્યા વિના જીતવો.
હા, એટલે કે સાચી જીત એ નથી જે યુદ્ધના મેદાનમાં લોહી વહાવીને મળે, પણ એ છે જે ચતુરાઈ, મનોવૈજ્ઞાનિક દબાણ અને ઉત્તમ તૈયારીથી શક્ય હોય તો સીધા સંઘર્ષ વગર જ હાંસલ થાય.
એટલે આ પુસ્તક ફક્ત યુદ્ધ લડવાની રીતો નથી બતાવતું, પણ એ શીખવે છે કે કોઈપણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને ઓછામાં ઓછા ખર્ચે અને નુકસાને કેવી રીતે જીતવી. બરાબર.
સંતુચ્છુ સ્પષ્ટ કરે છે કે યુદ્ધ કોઈ રમત નથી, પણ રાજ્યનો ગંભીર મામલો છે જેને ખૂબ સમજી વિચારીને જ હાથમાં લેવો જોઈએ. અને જ્યારે સંઘર્ષ અનિવાર્ય બને ત્યારે પણ મુખ્ય ધ્યેય દુશ્મનનો સંપૂર્ણ વિનાશ કરવાનો નહીં, પણ એમની લડવાની ઈચ્છાશક્તિને જ તોડીને આવવાનો હોવો જોઈએ.
ઈચ્છાશક્તિ તોડવી?
હા, આ પાછળ ઊંડી સમજ છે કે સંઘર્ષનું પરિણામ તો લડાઈ શરૂ થાય પહેલાં જ નક્કી થઈ જાય છે. તમારી યોજનાઓ, તમારી તૈયારી, તમારી દુશ્મનને સમજવાની ક્ષમતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન આ બધા પર આધાર રાખે છે. આ એક રીતે મનની લડાઈ પહેલાં જીતવાની કળા છે.
આ તો બહુ ગહન વાત છે. તો ચાલો આ પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો કે વિચારોમાં ઊંડા ઉતરીએ. મને લાગે છે કે પ્રકરણોની યાદી કરવાને બદલે આપણે એના મૂળભૂત સિદ્ધાંતો પર વાત કરીએ જે વારંવાર સામે આવે છે. શરૂઆત ક્યાંથી કરીશું? શું લાગે છે?
મારા મતે સૌથી પાયાનો સિદ્ધાંત છે જ્ઞાનની સર્વોપરિતા,
જાણકારી.
સંત તીછુ વારંવાર ભાર મૂટે છે કે સફળતાનો આધાર જાણકારી પર રહેલો છે. એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને,
પેલો દુશ્મનને જાણો અને પોતાની જાતને જાણો વાળો.
હા, એ જ. જો તમે દુશ્મનને જાણો છો અને તમારી જાતને જાણો છો, તો તમારે 100 યુદ્ધોના પરિણામથી ડરવાની જરૂર નથી.
હા, આ તો બહુ સાંભળ્યું છે, પણ આ જાણવામાં શું શું આવે? ફક્ત દુશ્મનની સેના કેટલી મોટી છે એટલું જ, કે પછી કંઈક બીજું?
ના ના, એનાથી ઘણું વધારે. પુસ્તકના પહેલા જ પ્રકરણમાં યોજનાઓ ઘડવી સંતજુ 5 મૂળભૂત પરિબળો ગણાવે છે જેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
5 પરિબળો કયા કયા?
એક તો માર્ગ, એટલે કે નેતા અને લોકો વચ્ચેની નૈતિક એકતા. બીજું સ્વર્ગ, વાતાવરણ, સમય. ત્રીજું પૃથ્વી, ભૂપ્રદેશ, અંતર. ચોથું સેનાપતિ, નેતૃત્વના ગુણો. અને પાંચમું પદ્ધતિશિસ્ત, એટલે કે સંગઠન, વ્યવસ્થા.
ઓકે.
આ ફક્ત લશ્કરી બાબતો નથી, પણ કોઈપણ પરિસ્થિતિનું 360 ડિગ્રી વિશ્લેષણ છે.
અને આ બધી જાણકારી મળે ક્યાંથી?
એ જ તો મુદ્દો છે. પુસ્તકનું છેલ્લું પ્રકરણ, 13મું પ્રકરણ, એ જાસૂસી અને ગુપ્ત માહિતીના મહત્વ પર છે. સંતજુ સ્પષ્ટ કહે છે કે પૂર્વજ્ઞાન ચમત્કારથી નહીં મળે, એ તો માણસો પાસેથી, એટલે કે જાસૂસો પાસેથી જ મળે છે. આ માહિતી વગર યોજના બનાવવી એ અંધારામાં તીર ચલાવવા જેવું છે.
એટલે કે સાચી વ્યૂહરચના નક્કર માહિતી અને ઊંડી સમજ પર આધાર રાખે છે, બરાબર? અને આ સમજનો બીજો એક રસપ્રદ ઉપયોગ પુસ્તકમાં વારંવાર આવે છે, છેતરપિંડી અને ભ્રમણા. સંતજુ કહે છે બધી યુદ્ધ કળા છેતરપિંડી પર આધારિત છે. આનો શું અર્થ થાય? થોડું આમ નેગેટિવ નથી લાગતું?
હા, શબ્દ કદાચ નેગેટિવ લાગે, પણ એનો અર્થ એ છે કે તમારે તમારા પ્રતિસ્પર્ધીને ગેરમાર્ગે દોડતા રહેવું પડે છે. એમને સાચી સ્થિતિનો ખ્યાલ ના આવવા દેવો. તમારી સાચી શક્તિ, તમારા સાચા ઈરાદા, તમારી તૈયારી, આ બધું છુપાવી રાખવું.
જેમ કે? કોઈ ઉદાહરણ?
જેમ કે જ્યારે તમે હુમલો કરવા તૈયાર હોવ ત્યારે નિષ્ક્રિય દેખાવ, જ્યારે નજીક હોવ ત્યારે દૂર હોવાનો ભ્રમ ઊભો કરવો, જ્યારે શક્તિશાળી હોવ ત્યારે નબળા દેખાવ. આ માત્ર યુક્તિઓ નથી, પણ પ્રતિસ્પર્ધીના મનોવિજ્ઞાન સાથે રમવાની કળા છે.
ઓહ.
પ્રકરણ 5માં ચેંગ અને ચી દળોની વાત આવે છે. ચેંગ એટલે સીધું પરંપરાગત બળ, અને ચી એટલે આડકતરું, અસાધારણ, અણધાર્યું બળ. ચેંગથી દુશ્મનને વ્યસ્ત રાખો અને ચીથી અણધારી જગ્યાએથી હુમલો કરો. આ સતત બદલાતું સંયોજન દુશ્મનને મૂંઝવણમાં રાખે છે. એ સમજી જ ન શકે કે આગળ શું થશે.
આ તો પેલું જાદુગરની ચાલ જેવું લાગે છે. પણ આ સતત બદલતી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે શું જરૂરી છે? કારણ કે પરિસ્થિતિ તો ગમે ત્યારે બદલાઈ શકે ને.
બરાબર. એના માટે જરૂરી છે અનુકૂલન ક્ષમતા અને લવચિકતા, ફ્લેક્સિબિલિટી. સંતસુ પાણીનું ઉદાહરણ આપે છે. જો પાણીનો કોઈ નિશ્ચિત આકાર નથી હોતો, બરાબર? એ જે પાત્રમાં હોય એવો આકાર ધારણ કરી લે છે.
હા, સાચી વાત.
એવી જ રીતે કુશળ સેનાપતિ કે નેતા પરિસ્થિતિ મુજબ પોતાની યુક્તિઓ અને વ્યૂહરચના બદલતા રહે છે, જડ નથી રહેતા. પ્રકરણ 8માં યુક્તિઓમાં વિવિધતાની વાત છે, જ્યાં કહેવાયું છે કે કોઈ એક નિયમ બધી પરિસ્થિતિમાં લાગુ ન પડે.
એટલે કે ક્યારેક નિયમ તોડવો પણ પડે.
હા, ક્યારેક કદાચ શાસકનો આદેશ પણ અવગણવો પડે જો એનાથી સેનાને નુકસાન થતું હોય તો, એવું પણ કહ્યું છે. પ્રકરણ 4 યુક્તિપૂર્ણ ગોઠવણ પર છે. એ શીખવે છે કે પહેલા પોતાની જાતને અજેય બનાવવી, એટલે કે મજબૂત સ્થિતિ બનાવવી, અને પછી ધીરજ રાખીને દુશ્મનની નબળાઈની રાહ જોવી. અને ભૂપ્રદેશનો કુશળ ઉપયોગ પણ આ અનુકૂલન ક્ષમતાનો જ ભાગ છે. પ્રકરણ 9, 10, 11માં આની વિસ્તૃત ચર્ચા છે. પહાડ, નદી, મેદાન, દરેકની પોતાની વ્યૂહાત્મક અગત્યતા હોય છે જેને સમજવી પડે.
એટલે ટૂંકમાં કઠોરતા નહીં, પણ પ્રવાહીતા જરૂરી છે, ફ્લુઇડિટી.
બરાબર. અને પેલું વાક્ય છે ને, અંધાધૂંધીની વચ્ચે તક પણ હોય છે. આ વાક્ય આ જ લવચિકતા અને તક ઝડપી લેવાની ક્ષમતા દર્શાવે છે. મુશ્કેલીમાં પણ તક જોવી.
એટલે જ્ઞાન, પછી છેતરપિંડી અને અનુકૂલન ક્ષમતા, આ 3 થયા. અને આ બધા પાછળ એક બીજો મહત્વનો વિચાર રહેલો છે, કાર્યક્ષમતા અને સંસાધનોનો બચાવ. યુદ્ધ જીતવું એટલું જ મહત્વનું નથી,
પણ કેવી રીતે જીતવું એ પણ મહત્વનું છે, ખરું ને? ઓછામાં ઓછા નુકસાન સાથે.
બિલકુલ. પ્રકરણ બે, યુદ્ધ કરવું, એ આર્થિક પાસા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. સંતુઝુ ચેતવણી આપે છે કે લાંબા યુદ્ધો રાજ્યને આર્થિક રીતે ખતમ કરી નાખે છે, પૈસાને સાધન ખૂટી જાય. એટલે ઝડપી અને નિર્ણાયક વિજય એ લક્ષ્ય હોવો જોઈએ, લાંબુ ખેંચવું નહીં. અને અહીં ફરી પેલું મૂળ વિચાર આવે છે, લડ્યા વિના જીતવું, પ્રકરણ ત્રણનો મુખ્ય સંદેશ.
હા, જેની આપણે શરૂઆતમાં વાત કરી.
હા, જો તમે દુશ્મનની વ્યૂહરચનાને જ નિષ્ફળ બનાવી દો, એમના જોડાણો તોડી નાખો અથવા એમને મનોવૈજ્ઞાનિક રીતે હરાવી દો, તો લોહિયાળ સંઘર્ષની જરૂર જ ન પડે. આ સૌથી કાર્યક્ષમ અને શ્રેષ્ઠ વિજય છે. એટલું જ નહીં, સંત ઝુ દુશ્મનના સંસાધનોનો ઉપયોગ કરવાની પણ સલાહ આપે છે, જેથી પોતાના પર બોજો ઓછો પડે.
એટલે લૂંટ ચલાવવે,
લૂંટ નહીં પણ દુશ્મનની રસદ, પુરવઠો વગેરે પોતાના ઉપયોગમાં લેવો. આ બધું દર્શાવે છે કે યુદ્ધ એ માત્ર શક્તિ પ્રદર્શન નથી, પણ સંસાધનોનું કુશળ સંચાલન પણ છે. એફિશિયન્સી.
સમજાયો. આ ચાર મુખ્ય સ્તંભ, જ્ઞાન, છેતરપિંડી, અનુકૂલન ક્ષમતા અને કાર્યક્ષમતા, ખરેખર આ પુસ્તકનો સાર આપી દે છે. હવે એ વિચારીએ કે આ 2500 વર્ષ જૂના વિચારો આજના જમાનામાં આપણા જીવનમાં ક્યાં કામ આવી શકે, કારણ કે આપણે કંઈ યુદ્ધના મેદાનમાં તો નથી ઉતરવાના રોજ.
હા હા, સાચી વાત છે. સીધું તો કદાચ કામ ન લાગે, પણ આ સિદ્ધાંતોની પાછળ રહેલી વિચારસરણી ખૂબ ઉપયોગી છે. દાખલા તરીકે વ્યવસાય અને સંચાલનમાં જુઓ.
બિઝનેસમાં કેવી રીતે?
પેલું દુશ્મન એટલે કે સ્પર્ધક અને પોતાની જાતને જાણવું, એ શું છે? એ માર્કેટ રિસર્ચ છે, સ્વોટ એનાલિસિસ છે, તમારી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ જાણવી. લડ્યા વિના જીતવું એ શું છે? એવી વાટાઘાટ કરવી જ્યાં બંને પક્ષને લાગે કે તે જીત્યા છે, વિન વિન સિચ્યુએશન. અથવા એવી બિઝનેસ સ્ટ્રેટેજી બનાવવી જે સીધા પ્રાઇસ વોરને બદલે બજારમાં પોતાની આગવી જગ્યા બનાવે, અલગ તરી આવવું.
હા, એ બરાબર છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પેલા 5 પરિબળો, માર્ગ, સ્વર્ગ, પૃથ્વી, નેટા, પદ્ધતિ નું વિશ્લેષણ જોખમો ઓળખવામાં મદદ કરી શકે છે, પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા.
અને વ્યક્તિગત સ્તરે, કારકિર્દીમાં કે રોજિંદા જીવનમાં, ત્યાં કેવી રીતે ઉપયોગી થાય?
ત્યાં પણ કામ લાગે. કારકિર્દીમાં આગળ વધવા માટે ભૂપ્રદેશ એટલે કે કંપની કલ્ચર, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ અને પોતાની જાત એટલે કે તમારા કૌશલ્યો, તમારી નબળાઈઓ, આ બધું સમજવું જરૂરી છે.
ઓકે.
ઓફિસમાં કે સંબંધોમાં નાના મોટા સંઘર્ષ થાય ત્યારે સીધા બાખડી પડવાને બદલે છેતરપિંડી અહીં નકારાત્મક અર્થમાં નહીં લેવાનો, પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી યોગ્ય સમયે યોગ્ય રીતે વાત કરવી,
શાંતિથી વિચારીને.
હા, અને અનુકૂલન ક્ષમતા એટલે કે સામેવાળાનો દૃષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરવો, પોતાની વાત રજૂ કરવાની રીત બદલવી, આ વધુ સારા પરિણામ લાવી શકે છે. મોટા નિર્ણયો લેતા પહેલા આવેશમાં આવવાને બદલે શાંતિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું એ પણ સંતસુનિત શીખ છે.
ખરી વાત છે. એ જાણી જોઈને પગલાં ભરવાવાળી વાત મને મહત્વની લાગે છે, ઉતાવળે નિર્ણય ન લેવો. રમતગમતમાં પણ આ સિદ્ધાંતો દેખાય છે, નહીં?
ચોક્કસપણે. રમતગમતમાં તો આ બહુ જ દેખાય. ક્રિકેટમાં બોલર બેટ્સમનને છેતરવા માટે ગતિમાં ફેરફાર કરે, યોર્કર નાખશે કે બાઉન્સર એ ખબર ન પડવા દે.
હા, સ્લો વન નાખે અચાનક.
બરાબર. ફૂટબોલમાં ટીમ અણધાર્યા પાસથી ગોલ કરે, ચેસમાં ખેલાડી પોતાની રાણીનું બલિદાન આપીને જીતનો માર્ગ મોકળો કરે. આ બધું પેલું ચેંગ અને ચી જેવું જ છે, સીધું અને આડકતરું. પ્રતિસ્પર્ધીની નબળાઈ પર હુમલો કરવો, મેચમાં મોમેન્ટમ જાળવી રાખવું, આ બધું વ્યૂહાત્મક વિચારસરણીનું જ પ્રતિબિંબ છે.
આખી ચર્ચા પરથી મને એવું લાગે છે કે યુદ્ધ કળા ખરેખર તો જીવન જીવવાની કળા વિશે પણ ઘણું કહી જાય છે. મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે તૈયારી અને માનસિક સ્પષ્ટતા કેટલી જરૂરી છે. લડાઈ શરૂ થાય એ પહેલાં જ અડધી જીત તો મનમાં મેળવી લેવાની હોય છે.
સાચી વાત. અને મારા માટે મુખ્ય શીખ એ છે કે સાચી શક્તિ જડતામાં નથી, રિજિડિટીમાં નથી, પણ લવચિકતામાં છે, ફ્લેક્સિબિલિટીમાં. પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતા, પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવાની ક્ષમતા અને સતત શીખતા રહેવાની વૃત્તિ, આ ગુણો શારીરિક બળ કરતાં ક્યાંય વધુ શક્તિશાળી છે. સંતઝુ આપણને શીખવે છે કે વિચારપૂર્વકનું એક પગલું અવિચારી 100 પગલાં કરતાં વધુ અસરકારક હોય છે.
સારાંશમાં, યુદ્ધ કળા ભલે યુદ્ધના મેદાન માટે લખાઈ હોય, પણ એનું જ્ઞાન જીવનના દરેક મેદાનમાં ઉપયોગી થઈ શકે છે. તે આપણને યાદ અપાવે છે કે વિજયનો સાચો માર્ગ બળ પ્રયોગથી નહીં, પણ બુદ્ધિ, આયોજન અને સમજણથી ખુલે છે. આજના સંદર્ભમાં કદાચ આપણને એ વિચારવાની જરૂર છે કે શું આપણે સંઘર્ષને હંમેશા ટાળી શકીએ છીએ, અને જો નહીં તો તેને ઓછામાં ઓછા નુકસાન સાથે કેવી રીતે પાર પાડી શકીએ, એ એક મોટો પ્રશ્ન છે. અને અહીં અમે શ્રોતાઓને એક વિચાર સાથે છોડી જઈએ છીએ. આપણે સંત જૂના સિદ્ધાંતો વ્યવસાય અને જીવનમાં લાગુ કરવાની વાત કરી, પણ શું તેની મૂળભૂત યુદ્ધ માનસિકતાને આ ક્ષેત્રોમાં લાવવી એ લાંબા ગાળે ફાયદાકારક છે, કે પછી તે અણધાર્યા નકારાત્મક પરિણામો જેમ કે સતત સ્પર્ધાત્મકતા કે અવિશ્વાસનું વાતાવરણ પણ ઊભું કરી શકે છે? આના પર વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.